एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 131 नैषधीय चरित कवि श्रीहर्ष। संस्कृत में छ काव्यों अभ्यास की खास परंपरा हती। एमा एक बाजू कालिदासना रघुवंश कुमार संभव अने मेघदूत छे जे लघुत्रयी थी ओळखाय छे अने बीजी बाजू भारवीनू किरात अर्जुनीय माघनू शिशुपालवध अने श्रीहर्षनू नैषधीय चरित छे जे बहुत्रयी थी ओळखाय छे। संस्कृत साहित्यमां एवुं पण प्रचलित छे के कालिदासनी उपमा ध्यानपात्र छे, भारवीमां अर्थनू गौरव ध्यानपात्र छे, दंडीमां पदलालित्य ध्यानपात्र छे, तो माघमां त्रणे गुणों हाजर छे। आग चालता एवं पण कहेवायुं छे माघनो उदय नहोतो थयो त्यां सुधी भारवीनो सितारो चमकतो हतो, पण श्रीहर्षनुं नैषधीय चरित ज्यां चमक्युं त्यां माघ कोण अने पछी भारवी कोण। टूंकमां संस्कृत साहित्यमां कालिदास पछी नैषधीय चरितना रचयिता श्रीहर्षनी बोलबाला छे। अलबत्त कालिदास तरत समझाए एवी प्रासादिक कविताना सर्जक छे, तो श्रीहर्ष पांडित्यथी भरपूर अने अनेक शास्त्रोथी भारेखम एवी कविताना सर्जक छे। कालिदास प्रसन्न छे, श्रीहर्ष खूब श्रम पछी साहित्य संतोष आपे छे। क्यारेक कालिदासनी सरखामणीमां श्रीहर्षनी शैलीने कृत्रिम अने आडंबरी पण कहेवायेली छे, तो श्रीहर्षना नैषधीय चरितने महाकाव्य पण कह्युं छे। आम छता अलंकार अने छंद शब्द अने अर्थ अनुप्रास अने लय आ बधानी झीणी नक्षी अने अद्भुत करामतो सहज पण बाजुए मूकवा जेवा नथी। कसबने एना अंतिम छेड़ा पर कवितामां अखत्यार थतो जोवानो पण रोमांच कंई ओर होय छे। आपणा प्राचीन कवियो विषे ऐतिहासिक विगतो जाजी मळती नथी, पण नैषधीय चरितमां कविए ज आपेली विगत परथी लागे छे के श्रीहर्षना पितानुं नाम श्रीहिर अने मातानुं नाम मामल्ला देवी होवुं जोईए। पिता प्रसिद्ध विद्वान हता, पण कोई राजसभामां एमनो पराजय थता पुत्र हर्षने कहेलुं के पुत्र अगर जो तू सुपुत्र हो तो मारा विजेताने पराजित करीने मारा मननो संताप दूर करजे। आ पछी हर्षे तर्क न्याय व्याकरण वेदांत दर्शन योगशास्त्र मंत्रशास्त्र वगैरेनो अभ्यास आदर्यो, जेनी खात्री एमना नैषधीय चरित महाकाव्यमां ठेर ठेर थाय छे। नैषधीय चरितनी रचनाथी प्रसन्न राजाए हर्षने कह्युं के काश्मीर जईने महाकाव्यनी परीक्षा करावी त्यांना राजानुं प्रमाणपत्र लई आवो। श्रीहर्ष काश्मीर तो पहुँचे छे, पण विद्वानोनी ईर्ष्याने कारणे एमनो कोई मेळ पड़तो नथी। एवामां श्रीहर्ष नदी तट पर बैठा हता, त्यां बे दासीओ पाणी भरवा माटे आवे छे अने कोई बाबत पर ए बे वच्चे झगड़ो थाय छे। झगड़ो ठेठ राजसभा सुधी पहुँचे छे। राजा कहे छे के तमारा झगड़ानुं कोई प्रत्यक्ष साक्षी छे, तो दासीओए कह्युं के एक विदेशी ए वखते तट पर बैठो हतो। श्रीहर्षने राजसभामां हाजर करवामां आवे छे। राजा पूछे छे आ बे वच्चेना विवाद विशे कंई जाणो छो? श्रीहर्ष कहे छे राजन हूँ परदेशी होवाथी एमना शब्दोनो एक पण अर्थ हूँ समझी शक्यो नथी। आ बन्ने जणे एकबीजाने जे सामसामां कह्युं ते कहो तो रजू करी शकुं छुं। अने श्रीहर्षे बन्ने दासीओनो झगड़ो यथावत रजू कर्यो। आ दंतकथा होय तो दंतकथा, पण एक वात पर प्रकाश फेंके छे, अने ते ए के श्रीहर्षनुं महाकाव्य जोता एमनी धारण शक्ति बहु ऊंचा प्रकारनी हशे, तो ज एमना श्लोकोमां जुदा जुदा क्षेत्रोना विविध विषयोने तेओ लावी शक्या छे। नैषधीय चरित महाकाव्य 22 सर्गनुं बनेलुं छे અને એમાં મહાભારતના વન પર્વમાં આવતી આમ તો નળદમયંતીની જાણીતી કથા જ છે, અને એ કથામાં પણ નળની ઉત્તર કથા તો સમાવી નથી। 22 સર્ગમાં નળ અને હંસનું મિલન, પછી હંસનું દમયંતી તરફ ગમન, દમયંતીમાં નળ તરફનો ઊભો કરેલો અનુરાગ, સ્વયંવર વગેરેના વર્ણનો છે. દમયંતી મળી નહીં એથી હતાશ થયેલા કલીનું પણ એમાં આલેખન આવે છે. ત્યારબાદ નળ દમયંતીનો પ્રેમ પ્રસંગ, પ્રકૃતિ વર્ણન વગેરેનો સમાવેશ છે. ગુજરાતી ભાષામાં પ્રેમાનંદે તો નળાખ્યાનને અદ્ભુત રીતે રજૂ કર્યું છે. પ્રેમાનંદ પહેલાં ગુજરાતી ભાષામાં ભાલણે પણ નળાખ્યાન રજૂ કર્યું છે, પણ ભાલણ સંસ્કૃત પંડિત હોવાથી એમણે એમાં નલચંપુ ઉપરાંત શ્રીહર્ષના નૈષધીય ચરિતમાંથી પણ ઘણી કલ્પનાઓ ભાષાંતર કરીને ઉઠાવી છે. 22 સર્ગના લાંબા પટ પર ફેલાયેલા આ મહાકાવ્યના કેટલાક શ્લોકોના નમૂનાઓ જ જોઈ શકાશે. શરૂના સર્ગમાં નળનું રાજા તરીકે વર્ણન કરતા કવિ કહે છે કે નલે ઉશેટી નિજ રિદ્ધિથી ભરી સમસ્ત પૃથ્વી થકી તો નિરાશ્રય વસી જઈને અતિવૃષ્ટિ શત્રુની મૃગાક્ષી સૌ સુંદરીઓની આંખમાં. અહીં રાજા તરીકે પોતાની સમૃદ્ધિથી અતિવૃષ્ટિને નળે દૂર કરી તો એ શત્રુઓની સ્ત્રીઓની આંખમાં જઈને વસી, એમ નળનું શત્રુઓને જીતવું અને એમની પત્નીઓનું રુદન, એમાંથી નળનું પરાક્રમ કવિએ છતું કર્યું છે. એ જ રીતે પોતાના માથા પર સેંથી પાડીને બે બાજુ બાંધેલા કેશગુચ્છોને જોતા નળનો તરંગ પણ માણવા જેવો છે. વિભાગી વહેંચ્યો નહીં મેરું પ્રાર્થીને, ન સિંધુ કીધો મરું દાનવારીથી, નલે વિચાર્યું શિર સેંથી બાંધ્યા, ના કેશુગુચ્છો અપકીર્તિ યુગ્મતે. એટલે કે યાચકોમાં મેરુને વહેંચી શક્યો નથી અને દાનના વારીથી સમુદ્રને ખાલી કરી શક્યો નથી એવું કલંક એની અપકીર્તિ જેવા એ કાળા કેશગુચ્છો છે. તો નળના હૃદયમાં દમયંતી કેવી રીતે પ્રવેશી એનું વર્ણન જુઓ. ખીલેલ બે જોબન ભેટ શાસ્તનો, તણે ઘડુલે દમયંતી સુંદરી, અલંગ્ય લજ્જાનું વહેણ ગઈ તરી, પ્રવેશી એ નૈષદ રાજવી ઉરે. નળ અશ્વ પર સવાર થઈને ઉદ્યાન ભણી જાય છે ત્યારે અશ્વની ગતિ અંગેનો તરંગ જુઓ. આવી ગતિથી ધરતી પર કેટલા ડગ માંડીશું, ધરતી ઓછી પડશે એવું વિચારીને ગતિ ગરવીલા અશ્વ જાણે કે સમુદ્રને પૂરવા માટે ધૂળને ઉડાડે છે. જેમ અશ્વનું તેમ દૂતકાર્ય કરનાર હંસનું વર્ણન પણ કેટલા બધા શ્લોક ભરીને હર્ષ્ય કર્યું છે. એમાં પંખી અંગેનું કવિનું બારીક નિરીક્ષણ જોવા મળે છે. એકાદ બે ઉદાહરણ જોઈએ. ઉદ્યાનના સરોવરમાં નળ સુવર્ણ હંસને કળથી ઝાલે છે અને પછી એને છોડી દે છે. છૂટો થયેલો હંસ ફરી ફરી શરીર કંપાવીને ઝાલવાથી અસ્તવ્યસ્ત થયેલી પાંખને ચાંચથી સરખી કરે છે અને પછી ઉપરે લઈ પાંખ મધ્યથી નિજ જંઘા ઝટ એક પાદથી ખજવાળત ડોક હંસલો છૂટતા પહોંચી ગયો નિવાસ પે. પંખીનું ગતિશીલ ચિત્ર અહીં કવિએ ઝડપ્યું છે. તેવું જ જળ પાસેથી ઉડીને દમયંતી પાસે ગયેલો હંસ જમીન પર કેવી રીતે ઉતર્યો એનું ચિત્ર જુઓ. સંકોરી પાંખો પછી હંસલોએ વ્યોમેથી વેગે ઝટ ઉતર્યો ને નિવેશ સ્થાને ફફડાવી પાંખો ભયમી કને ભૂમિ પરે જ આવ્યો. જેમ હંસને આંખથી દર્શાવ્યો છે તેમ કાનથી સંભળાવ્યો પણ છે. સર્વે કાને સાંભળો, અવાજ આકસ્મિક કો ધરાથી પાંખોની જ્યાં ઝાપટથી ઉઠ્યો ત્યાં કશાકમાં નેણ પરોવી બેઠી ઉદરભી કેરું ભયભીત ચિત્ત. આ હંસ જ્યારે દમયંતીને કહે છે કે વિશ્વની કોઈ પણ વસ્તુ લાવી આપવામાં એ સમર્થ છે, ત્યારે દમયંતી માત્ર નળને પામવાની ઈચ્છા કરતા કહે છે કે મારું ચિત્ત માત્ર નળની જ કામના કરે છે અન્ય કોઈ વસ્તુ પર મારો અભિલાષ નથી. આમ વર્ણનથી માનવ સંવેદન સુધી આ મહાકાવ્યના કાવ્યવસ્તુને કવિએ વિસ્તાર્યું છે, અને તેથી આ અત્યંત અઘરું મહાકાવ્ય હોવા છતાં પરિશ્રમ કરનારાને પ્રસાદ ધર્યા વગર રહેતું નથી.